મંગલાચરણ કરીએ છીએ. નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વર્ષાયાણમ, નમો આપણા છ ટાળા શાસ્ત્ર છે એના આધારે જૈન ધર્મ નું બેઝિક સ્વરૂપ શું છે એ આપણે સમજીએ. એમાં આપણે છ ચેપ્ટર છે, અલગ અલગ છ ટાળા નામ છે એટલે છ અલગ અલગ ચેપ્ટર છે. એમાં આપણે પહેલા બે ચેપ્ટર થઈ ગયા, અત્યારે આપણે થર્ડ ચેપ્ટર કરીએ બરાબર. ત્રીજી ઢાળ નો સ્વાધ્યાય આપણે કરીએ. એમાં ત્રીજી ઢાળમાં અત્યાર સુધી શું આવ્યું? અચ્છા, સૌથી પહેલેથી જોઈએ. પહેલી ગાળમાં શું આવ્યું હતું? પહેલી
ગાળમાં
કયા કયા દુઃખ ભોગવે છે એનું વર્ણન પહેલી ગાળ બરાબર. ત્રીજી ગાળમાં શું આવે છે? એ જે દુઃખો જે પહેલી ગાળમાં દેખાયેલા એનું કારણ શું છે એ બીજી ગાળમાં. હવે થર્ડ ગાળમાં શું આવે છે? હા, સોલ્યુશન. એનું સોલ્યુશન એકચ્યુઅલી શું છે? બહુ સરસ. એટલે અત્યારના હવે ત્રીજી ઢાળમાં એ દુઃખો દૂર કરવાનો ઉપાય શું છે એની વાત અત્યારના આપણે ચાલે છે. તો એમાં આપણે અત્યારના સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એની વાત સમજીએ છીએ બરાબર. આ શબ્દ ક્યારે સાંભળ્યા છે આંટી? સાંભળ્યા છે? એનો શું મતલબ છે, ખ્યાલ છે? જો આપણે પહેલેથી જરાક જોઈએ છે,
આત્મા અને શરીર અલગ છે. હા, એ આપણને જ્ઞાન
બહુ છે,
આપણે અલગ સમજી.
હા, વેરી ગુડ, વેરી ગુડ. ચલો, યુ આર ઓલમોસ્ટ ધેર. થોડુંક જે કરેક્શન જે હું કરું, પહેલાં તો દ્રવ્ય ગુણ પર્યાય ખ્યાલ છે? ખ્યાલ છે દ્રવ્ય કોને કહેવાય? ગુણોના સમૂહને દ્રવ્ય કહેવાય. કોઈ પણ સબસ્ટન્સ છે ને, આ સબસ્ટન્સ છે ને, એ સબસ્ટન્સને દ્રવ્ય કહેવાય બરાબર. જે આપણે મેટર આપણી આજુબાજુ જોઈએ છે, કોઈ પણ એક એન્ટિટી છે કે નહીં, એ એન્ટિટીને દ્રવ્ય કહેવાય છે. એ દ્રવ્યમાં પોતાની વિશેષતાઓ કાંઈ ને કાંઈ હોય છે, જેને ગુણ કહેવાય છે. ગુણ કોને કહેવાય? પરિભાષા ખ્યાલ છે ગુણ કોને કહેવાય? જે દ્રવ્યના પૂરા ભાગમાં અને તેની સર્વ અવસ્થાઓમાં રહે તેને ગુણ કહે છે. તો બીજું છે ગુણ. આપણને ગુજરાતીમાં ગુણ તો ખ્યાલ છે ને, કોઈ પણ વસ્તુમાં કયા ગુણો છે? તો ફલાણા ફલાણા છે. કોઈ પણ સબસ્ટન્સની સ્પેશિયલ પ્રોપર્ટી એના ગુણો કહેવાય છે. અને ત્રીજી વસ્તુ છે પર્યાય. પર્યાય શું છે? પરિભાષા
ફોર્મ, એનું જે બી
પ્રેઝન્ટ ફોર્મ બરાબર. પરિભાષા કોઈને ખ્યાલ છે? ગુણોની અવસ્થાઓને, અત્યારના વર્તમાન અવસ્થાને પર્યાય કહેવાય છે. એટલે આ દ્રવ્ય અત્યારના વર્તમાનમાં કઈ અવસ્થામાં છે? તો અત્યારના આમાં જે પરમાણુઓ છે અત્યારના ફોનના ફોર્મમાં છે. આમાં પરમાણુ છે એ કપડાના ફોર્મમાં છે. તો બધાનું ફોર્મ અલગ અલગ છે ને, પરમાણુ તો બધા સેમ છે, અત્યારના આમાં ફોનમાં છે અને આમાં કપડાના ફોર્મમાં છે, એ એની વર્તમાન પર્યાય છે બરાબર. હવે એ જ વસ્તુ જીવ ઉપર લગાવો તો જીવ શું છે? દ્રવ્ય જે ગુણ છે કે પર્યાય છે? જીવ દ્રવ્ય ગુણ છે કે પર્યાય? જીવ દ્રવ્ય છે બરાબર. આપણે જીવ દ્રવ્યની વાત કરીએ છીએ. એ જીવ દ્રવ્યમાં કયા કયા ગુણો છે? અચ્છા, કેટલા ગુણો છે જીવમાં? અનંત ગુણો. એ અનંતમાંથી આપણે અમુક મેઇન ગુણો લઈએ છીએ. તો અત્યારે આપણે ત્રણ ગુણની વાત ચાલે છે. કયા ત્રણ ગુણની વાત ચાલે છે? ज्ञान दर्शन नहीं, श्रद्धा अने चारित्र, श्रद्धा ज्ञान अने चारित्र, श्रद्धा ज्ञान अने चारित्र बराबर। आ त्रण मेन गुण नो आपणे अत्यारे वात करीए। श्रद्धा गुण नो काम शुं छे? श्रद्धा गुण नो काम शुं छे? मानवू, करेक्ट। पण शुं मानवू? હું આ છું અથવા તો મારું આવું સ્વરૂપ છે એવું માનવું એ શ્રદ્ધા ગુણનું કામ છે। જેવી રીતના પેલું ફાયર ગરમ હોય છે એ માનવું એ તો સામાન્ય, એ તો બહારની વાત છે, એની વાત નથી। અત્યારના કોઈ પૂછે કે ભાઈ વોટ ઇઝ યોર નેમ, તો પટક દઈને નામ આવે કે બરાબર। આપણું નામ કોઈ પૂછે તો પટક દઈને મારું નામ આ છે એમ કહીએ ને, તો આપણે માનીએ છીએ કે નહીં કે હું એક્સ વાય ઝેડ પર્સન છું, માનીએ છીએ ને આપણે। એ માન્યતા રોંગ માન્યતા છે, કેમ કે આપણા શરીરને અથવા એ નામને પોતાનું માનીએ છીએ। પણ જ્યારે આપણે એમ માનીએ કે હું જીવ છું એવી માન્યતા એ સાચી માન્યતા છે, અને એ શ્રદ્ધા ગુણનું કામ છે। જ્ઞાન ગુણનું કામ શું છે? જાણ, ઇન જનરલ જે બધું જાણવાનું કામ ચાલે છે એ છે। ચારિત્ર ગુણનું કામ શું છે? ચારિત્ર ગુણનું કામ શું છે? જનરલી એમાં કન્ફ્યુઝન થઈ જાય ને એવરી ટાઈમ, આ શ્રદ્ધા અને ચારિત્ર જે
માન્યું છે કે જે કન્ડક્ટ ફોલો કરવું,
ચાલો બહુ સરસ, જે આપણું જાણવાનું કે માનવાનું કામ ચાલુ છે એવું કરતા રહેવું, કોઈ પણ વસ્તુમાં આવી રીતના લીનતા થવી એમાં જ કન્ટિન્યુએશન રહેવું એ ચારિત્ર ગુણનું કામ છે, બરાબર। ઓકે, હવે મને કહો અંકલ, તમે કંઈક વિચાર કરતા હો ઘરે બેસીને, બિઝનેસના કે કોઈના, તો ફોર અ મોમેન્ટ એ વિચારો ચાલે છે કે નહીં? પછી ધેન સડનલી ધ થોટ જમ્પ્સ ઇન ટુ સમથિંગ એલ્સ, પછી જે બીજી વસ્તુ ચાલુ કરી એ પણ થોડીક વખત ચાલે છે, ધેન અગેન ઇટ જમ્પ્સ ટુ સમ અનધર થિંગ, એવું થાય છે ને, આપણું માઇન્ડ જમ્પ કરે છે ને। તો એ જે થોડીક વાર જે થોટ્સ ચાલે છે એ આપણા થોટ્સની જે લીનતા છે ચારિત્ર ગુણનું ફંક્શન છે, સમજાય છે? હવે આગળ પર્યાય શું છે? દ્રવ્યની પ્રેઝન્ટ અવસ્થા અથવા તો એના ગુણોની પ્રેઝન્ટ અવસ્થા, વન એન્ડ ધ સેમ થિંગ। તો શ્રદ્ધા ગુણમાં બે પોસિબિલિટી છે, કઈ બે પોસિબિલિટી છે? કાં તો રોંગ હોય કાં તો રાઈટ હોય। રોંગ શ્રદ્ધાને શું કહેવાય છે? મિથ્યા દર્શન, મિથ્યા દર્શન। અને રાઈટ શ્રદ્ધાને સમ્યક દર્શન। હવે આપણે પહેલા વાત શું કરી હતી? શ્રદ્ધાનું ફંક્શન શું છે? મારું સ્વરૂપ શું છે, હું કોણ છું એ માનવું। હવે જો એવું રોંગ માન્યતા કરે છે તો એને મિથ્યા દર્શન કહેવાય છે, અને જેવું સ્વરૂપ છે એવું જ માને છે તો એને સમ્યક દર્શન કહેવાય છે, બરાબર। સિમિલરલી મિથ્યા જ્ઞાન સમ્યક જ્ઞાન, મિથ્યા ચારિત્ર સમ્યક ચારિત્ર, આ સમજાય છે? દ્રવ્ય ગુણ પર્યાય ત્રણ અલગ અલગ લેવલ પર આપણી વાતો ચાલે છે। આ જે શબ્દ છે બહુ પોપ્યુલર છે બધા, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, પણ ક્યાંથી આવ્યા? તો આવી રીતના આવ્યા છે, આટલું સમજાય છે? ઓકે, હવે આપણે આજે થર્ડ ચાલ ચાલુ કરી છે, ચાલો કાઢો પેજ નંબર 55, પેજ નંબર 55, થર્ડ ચાલનું ટાઈટલ અહીંયા પણ જરા બુક 55, હિન્દીમાં થોડા આગળ પીછો, થર્ડ ચાલનું સ્ટાર્ટિંગ પેજ નંબર 55, જો એનું ટાઈટલ શું છે? સાચું સુખ બે પ્રકારે મોક્ષ માર્ગનું કથન અને સમ્યક દર્શનનો મહિમા, બરાબર। હવે આગળ એમાં શું કહે છે? જો ગાથા વાંચે બહુ ફટાફટ, બીકોઝ ધીસ ઇઝ અ રિવિઝન, આત્મા આતમ કો હિત હે સુખ, આત્માનું હિત છે સુખમાં, તો સુખ આકુલતા બિન કહીએ, જેમાં આકુલતા નથી એમાં એવું સુખ હોય છે, તેવી આકુલતા ક્યાં નથી? આકુલતા શિવ માહી ન તાતે, એવી આકુલતા શિવમાં એટલે કે મોક્ષમાં નથી, તાતે માટે શિવ મગ લાગ્યો છે, માટે મોક્ષ માર્ગમાં લાગવું જોઈએ. ઓકે, તો મોક્ષ માર્ગ શું છે? તો થર્ડ લાઈન, સમ્યક દર્શન જ્ઞાન ચરણ શિવ મગ. મોક્ષ માર્ગ સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર છે. તો દ્વિવિધ વિચારો એને બે રીતે કહેવામાં આવે છે. વિચારો એટલે કહેવામાં આવે છે. કઈ બે રીતે? તો લાસ્ટ લાઈન, જો સત્યારથ રૂપ તો નિશ્ચય, જે સાચું રૂપ છે એ તો નિશ્ચય છે, અને કારણ તો વ્યવહારો. જે સાચું તો નથી પણ નિશ્ચય સુધી લાવવા માટે કારણભૂત છે એટલે વ્યવહાર કહેવામાં આવે છે. ઓકે, ફરીથી અહીંયા સો વી આર ટોકિંગ અબાઉટ થ્રી થિંગ્સ, સમ્યક દર્શન, અહીંયા સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. આ ત્રણની એકતા, એનું કોમ્બિનેશન ઇઝ મોક્ષ માર્ગ. બરાબર, આટલું ક્લિયર? આ બહુ ક્લિયર છે. ઓકે, હવે આપણે નેક્સ્ટ કોન્સેપ્ટમાં જઈએ છીએ. સો વી આર ગોઈંગ ટુ ટોક અબાઉટ પર્યાય ઓનલી નાઉ. આ દ્રવ્યને ગુણ આર ઇમ્પ્લિસિટલી અન્ડરસ્ટુડ, રાઈટ? ઓકે, તો તેની વાત કરીએ છીએ હવે. સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર, એમાં ધીસ એન્ટાયર થર્ડ ડાલ વિલ મેઇનલી ફોકસ ઓન સમ્યક દર્શન. એને બે રીતે કહેવામાં આવે છે. કઈ બે રીત કીધી લાસ્ટ લાઈનમાં? નિશ્ચય અને વ્યવહાર. નિશ્ચય અને વ્યવહાર. ઓકે આંટી, આપણે ઘરે કોઈ મહેમાન આવ્યા હોય, હા, બહુ દૂર દૂરના રિલેશનમાં હોય, અંકલના, કાકાના, મામાના, ભત્રીજા કે કોઈ હોય અને ઘરે આવ્યા હોય, બરાબર. હવે ઓકે, એ લોકો આવ્યા છે તો આપણે ચા પાન, ચા ને બધું પાયું, બરાબર. પછી જતી વખતે શું કહીએ? આવજો આવજો, ફરીથી આવજો, બરાબર ને? તો ફરીથી આવજો તો એ કહે છે, હા ઓકે, જતો જ નથી, હું બેસી જ જાઉં પાછું. આપણને બી ખબર છે ને એમને બી ખબર છે કે આ ફરીથી આવજો એ કહેવું ઇઝ ખાલી ફોર્માલિટી. એ ફોર્માલિટીનો મતલબ છે વ્યવહાર. વ્યવહાર એટલે શું છે? કે એ એકચ્યુઅલી એવું નથી માનવાનું પણ કહેવામાં આવે છે, અને જે એકચ્યુઅલી માનવાનું છે દેટ ઇઝ નિશ્ચય. કે જેવું છે એવું જ કહી દેવાય એને કહેવાય નિશ્ચય. કે હવે સાચે કોઈ બહુ ફ્રેન્ડ્સ હોય, બહુ દૂર ના હોય, પણ વી મેટ ધેમ આફ્ટર 25 યર્સ, અને આપણે એને કહીએ, અરે યાર તને મળીને બહુ ખુશી થઈ, એકચ્યુઅલી ખુશી થઈ, કેમ કે 25 વર્ષ પછી મળ્યા, દેટ ઇઝ નિશ્ચય. બરાબર, નિશ્ચય એ કે જેવું છે એવું કહી દેવું, અને વ્યવહાર એ કે જેવું તો નથી પણ ફોર સમ રીઝન એવું કહેવામાં આવે છે. વોટ ઇઝ ધેટ રીઝન? ધેટ વી વિલ કમ ઇન અ સેકન્ડ. ઓકે, તો હવે ધીઝ નિશ્ચય એન્ડ વ્યવહાર આર ઇન ધ કોન્ટેક્સ્ટ ઓફ સમ્યક દર્શન. જેવું જીવનું સ્વરૂપ છે એવું જો કહેવામાં આવે તો એને કહેવાય નિશ્ચય, અને એકચ્યુઅલી એવું નથી કહેવાતું. પણ હવે જે સાવ રસ્તે ચાલતો કોઈ માણસ હોય, ભિખારી હોય અથવા કોઈ અલગ રિલિજન વાળો હોય, અને એને આપણે સમ્યક દર્શન સમજાવવું હોય તો કેવી રીતના સમજાય? વન લાઈનમાં તો એને સમજાશે નહીં. સો વી નીડ ટુ ટેક હિમ સ્ટેપ બાય સ્ટેપ, થોડું સ્ટેપ બાય સ્ટેપ એક્સપ્લેન કરી કરીને આગળ લઈ આવે, દેટ ઇઝ કોલ્ડ વ્યવહાર. હવે અહીંયા શું વાત છે કે ચાર ગતિમાં જીવ અનાધિકારથી ભટકે છે, દેટ વી સોન્ટ ફર્સ્ટ ડાલ. સેકન્ડ ડાલમાં જોયું કે મિથ્યા દર્શનને કારણે ભટકે છે, અને હવે એનું સોલ્યુશન કહે છે ને. તો ધીસ ઇઝ અટમોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ, કે ઓકે તમે આમ કરશો તો તારા ચાર ગતિના દુઃખો પટી જશે. તો નિશ્ચય શું છે? એકચ્યુઅલ એનો ઉપાય શું છે? ધી એકચ્યુઅલ આન્સર ઇઝ ઇન સેકન્ડ ગાથા. કમ ટુ સેકન્ડ ગાથા, પેજ નંબર 58. બીજી ગાથા કાઢો, 58મું પાનું. જો ટાઈટલ શું છે? નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનું સ્વરૂપ. કે એકચ્યુઅલ સ્વરૂપ તો આવું છે. શું છે? પર દ્રવ્યને તે ભિન્ન આપ મે રુચિ, સમ્યક તો ભલા હે. પર દ્રવ્ય, પર દ્રવ્ય એટલે જો બાકી બધું જે દેખાય છે, ઓલ વર્લ્ડલી થિંગ, ઉજ્જવલ, ધર્મ અધર્મ, આકાશકા, બધું અલગ છે ને જીવથી. એનાથી ભિન્ન પોતાના જીવને આઈડેન્ટિફાય કરવો અને એમાં જ ઇન્ટરેસ્ટ ક્રિએટ કરીને એમાં લીન થવું, દેટ ઇઝ કોલ્ડ સમ્યક દર્શન. સેકન્ડ, આપ રૂપ કો, આપ રૂપ કો જાનપનો તો સમ્યક જ્ઞાન કલા હૈ. પોતાના સ્વરૂપને, એટલે કે જીવના સ્વરૂપને જાણવું, દેટ ઇઝ કોલ્ડ સમ્યક જ્ઞાન. થર્ડ, આપ રૂપ મે લીન રહે ફિર સમ્યક ચારિત સોઈ. પોતાના સ્વરૂપમાં લીન રહેવું, દેટ ઇઝ કોલ્ડ સમ્યક ચારિત્ર. સો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર નિશ્ચયથી શું છે? ઓકે, વન્સ અગેન, પહેલા શું કીધું ફર્સ્ટ ગાથામાં કે સુખ ક્યાં છે? કે સુખ એવી જગ્યાએ છે જ્યાં આકુળતા ન હોય. આકુળતા એટલે કોઈ પણ ટાઈપની એન્ઝાયટી, કાંઈ પણ અનઇઝીનેસ, એવું કાંઈ જ ન હોય. અને એવું ક્યાં છે? મોક્ષમાં છે. અને હવે શું કહે છે? મોક્ષ કેવી રીતના મળે? આવી રીતના મળે, ભાઈ પોતાના સ્વરૂપમાં લીન રહો, એમાંથી બહાર ક્યાંય નહીં જાય. સો નાઉ આઈ વોન્ટ ટુ કોરિલેટ ઇટ ટુ કે આપણે મંદિરમાં આવ્યા બરાબર, આ બધા ભગવાન અહીંયા છે, નીચે છે, આપણે દર્શન કર્યા. કેમ કર્યા દર્શન આપણે? ભગવાનના દર્શન શું કામ કર્યા આપણે? મંદિરમાં આવીને ભગવાનના દર્શન શું કામ કર્યા? એમના જેવું આપણને થવું છે. જેવી રીતના એ શાંતિથી આત્મામાં બેઠા છે, એમને બીજા કોઈ વિકલ્પ નથી, કઈ ટેન્શન નથી, એમને કઈ ચેન્જ કરવાની ઈચ્છા નથી. અહીંયા સપોઝ આ પિલરમાં કઈક બ્લેક ડાર્ક લાગ્યો હોય, આખો વ્હાઈટ કલરનું માર્બલ છે, એક જગ્યાએ બ્લેક ડાર્ક લાગ્યો હોય તો આપણને એમ થાય કે અરે એક ડાર્ક આખા મંદિરમાં, કે ક્યારે હું જલ્દી સાફ કરાવું તો ઇટ બીકમ. પણ ભગવાનને ઈચ્છા છે, ભગવાનને કાંઈ ટેન્શન જ નથી, કાંઈ ઈચ્છા નથી, એ પોતાના આત્મામાં લીન થઈને બેઠા છે. આપણે બહુ ફર્યા હોય અંકલ, બારગામ કન્ટ્રીઝમાં ક્યાંય ફરીને આવ્યા હોય બરાબર, અને ઘરે આવીને એમ થાય કે હાશ કેવા આમ શાંતિથી પોતાના ઘરમાં આવ્યા, નિરાશ થઈ બરાબર. અથવા તો બહુ મલ્ટીટાસ્કિંગ કરતા હોય, કંઈક ઈમેલ ચેક કરતા હોય ને સાથે આ બી કરતા હોય ને ઓલું પણ કરતા હોય ને, જ્યારે પતે ત્યારે એમ થાય કે હાશ ના હોય, એમ કેમ ફોકસ. સમજાય છે? ઓલવેઝ જે ડાયવર્સિફિકેશન જે આપણું થાય છે મલ્ટીટાસ્કિંગ ને બધું, એ ઓલવેઝ આપણને અનઇઝીનેસ આપે છે. ત્યાંથી હટીને ખાલી આમ બે મિનિટ આંખ બંધ કરીને પોતાનો વિચાર પણ કરે ને તો કેટલી શાંતિ મળે છે ને. તો એવી જ રીતે એ ભગવાન પોતાના આત્મામાં હંમેશા માટે લીન થઈ ગયા છે. હવે હી ડઝન્ટ ઇવન થિંક અબાઉટ એનીથિંગ એલ્સ. તો એમાં કેવું સુખ છે એ અહીંયા સાચું સુખ બતાવ્યું છે. તો વાત શું કરી કે સાચું સુખ ક્યાં છે? કે જ્યાં આકુળતા ન હોય, જેવી રીતના ભગવાન જેવી રીતના બેઠા છે એમાં જરાય આકુળતા નથી. તો હું કેવી રીતના એવો થઈ શકું? ધી આન્સર ઇઝ એકચ્યુઅલી નિશ્ચય. નિશ્ચય એટલે કે આન્સર ઇઝ એકચ્યુઅલી ધીસ, કે બધા દ્રવ્યથી પોતાને ભિન્ન જાણો, હું આવો શાંતિથી બેસી શકું એવો છું એવું માનો, અને એવી રીતના લીન થઈને બેસી બરાબર. આ એકચ્યુઅલ ઉપાય તો કહી દીધો, પણ હવે આવું કહેવાથી ડાયરેક્ટ કંઈ સમજાઈ જતું નથી. કેમ કે હવે સપોઝ હું બહાર માણસ બેઠો હોય, આપણા ચોકીદાર બેઠા હોય, સપોઝ આપણા ડોરકીપર છે, એમને હું સમજાવું કે ભાઈ બધા દ્રવ્યથી ભિન્ન આત્મા છે, બસ તું આમે 8 કલાક ચોકીદારી કરે છે ને, તારે બેસવાનું છે, પોતાના આત્મામાં લીન થઈ જાય. તો એને સમજાય છે એટલું કહેવાથી નથી સમજાતું, કેમ કે હજી તો દ્રવ્ય ગુણ પર્યાય ખબર નથી, 6 દ્રવ્ય શું છે ખબર નથી, જીવ શું છે ખબર નથી, જીવની ક્વોલિટી શું છે, પૂતગલની ક્વોલિટી શું છે, આ બધું સમજવું પડશે કે નહીં? આ બધું સમજવું વિથ એન ઇન્ટેન્શન કે ઇવેન્ચ્યુઅલી આઈ વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ માય સેલ્ફ, એટલા માટે તેને બધું સમજવાને વ્યવહાર કહેવાય છે. કેમ કે ઇવેન્ચ્યુઅલી વ્યવહારથી નિશ્ચયમાં લાવવાનું છે. સમજાય છે? એટલા માટે થઈને હવે આગળની બધી ગાથાઓમાં આ વ્યવહારનું સ્વરૂપ કહેશે બહુ ડિટેલમાં. ફોર ફરીથી જો ફર્સ્ટ ગાથા ઇઝ જનરલાઇઝ કે તમે દર્શન જ્ઞાન ચરિત્ર શું છે. સેકન્ડ ગાથા ઇઝ અબાઉટ નિશ્ચય, એ ગાથામાં આટલું પતી ગયું. નાવ થર્ડ ગાથા ટુ ધી એન્ડ ઇઝ અબાઉટ વ્યવહાર. તો હવે શેની વાત ચાલશે? હવે અલગ અલગ એંગલથી જીવ શું છે, એની ક્વોલિટીઝ શું છે, કેવી રીતના એમાં સુખ છે, બધું સમજાવે છે. જેમાં ફર્સ્ટ એંગલ ઇઝ તે સાત તત્વનું સ્વરૂપ બતાવે છે. This is first angle. પછી second angle is કે જે સમ્યક દ્રષ્ટિ જીવ છે એના આઠ અંગોનું વર્ણન આવે છે. પછી થર્ડ એંગલ ઇઝ કે સમ્યક દ્રષ્ટિ જીવ કયા 25 દોષોથી દૂર હોય છે એનું વર્ણન આવે છે. આ બધાનું વર્ણન શેના માટે આવે છે? સો દેટ વી અન્ડરસ્ટેન્ડ કે ભાઈ જીવ કેવો છે, આપણે મિથ્યા દ્રષ્ટિ જીવ કેવા છે અને સમ્યક દ્રષ્ટિ જીવ કેવા હોય છે. જસ્ટ ટુ ડિફરન્શિયેટ બિટવીન એક જીવ જે પોતાનું સ્વરૂપ જીવ છે એવું માને છે વર્સિસ બીજો જીવ જે એવું નથી માનતો. સમજાય છે? ઓકે, સો ફાર વી હેવ સ્ટાર્ટેડ સાત તત્વનું સ્વરૂપ વિદિન ધીસ. તો સાત તત્વના સ્વરૂપની અંદર શું આવે છે? કયા સાત તત્વ છે? નામ ખ્યાલ છે? બોલો.
જીવ પુષ્કર આશ્ર પંચ અવર
વિજાતમો. જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ. બરાબર, આ સાત તત્વ. એટલે હવે આપણે ગાથાઓ જોશું તો બધું વન બાય વન આમાં આમાં ડિસ્ક્રિપ્શન આવતું જશે. કરેક્ટ. એમાં સૌથી પહેલા આપણે જીવ જોયું. તો જીવ કેટલા ટાઈપના જોયા? યાદ છે કેટલા ટાઈપના જોયા? ત્રણ ટાઈપના. કયા
કયા?
બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. આમાં પણ કઈ ક્લાસિફિકેશન જોયું અંદર? હા, અંતરાત્મામાં કેટલા પ્રકારના છે? ત્રણ. કયા કયા? ઉત્તમ, મધ્યમ અને જગન્ય. ઉત્તમ, મધ્યમ અને જગન્ય. ફરી ટેકિંગ અ સ્ટેપ બેક, જે નવા આવ્યા છે એમના માટે શું વાત ચાલે છે? કે આપણને નિશ્ચયથી જીવ કેવી રીતના સુખી થઈ શકે એ સમજવું છે. બરાબર. હવે એ સમજવા માટે પહેલા તો જીવ કેવો છે એ સમજાવે છે વિથ સાત તત્વનું સ્વરૂપ. આ સાત તત્વ શું છે ખ્યાલ છે? આ સાત તત્વ શું છે ખ્યાલ છે? આઈ વિલ એક્સપ્લેન યુ વિથ એન એક્ઝામ્પલ. સપોઝ આ તમને ક્વેશ્ચન પૂછવામાં આવે, બરાબર આંટી, કે આખા ઇન્ડિયામાં કેટલા ઘર છે? વેરી સિમ્પલ ટુ કેલ્ક્યુલેટ. સપોઝ પોપ્યુલેશન કેટલું છે? 125 કરોડ લોકો છે ને ઇન્ડિયામાં. 1.25 બિલિયન પીપલ, રાઈટ? હવે ઓન એન એવરેજ વન હાઉસ વિલ હેવ 5 પીપલ 4 પીપલ 5 પીપલ વોટ એવર, રાઈટ? તો 25 કરોડ ઘર છે. તો સિમ્પલ, બરાબર ને? આ તો રફ એક્ઝામ્પલ, ડોન્ટ વરી. સો આવી રીતના આખા ઇન્ડિયામાં જ્યારે ઘર કહેવામાં આવે દેટ ઇઝ કોલ્ડ જનરલાઇઝ, એમ કહેવાય ને, જનરલાઇઝ ડિસ્ક્રિપ્શન, રાઈટ? હવે એમ પૂછવામાં આવે કે ભાઈ આખા ઇન્ડિયામાં તમારા ઘર કેટલા છે? તો એક કે બે કે વોટ એવર, બરાબર. કેટલાક છે ને? 4-5-6 જેટલા હોય. પણ આખા ઇન્ડિયામાં મારું ઘર કેટલું છે કેવું હોય તો ધી આન્સર ઇઝ મચ મોર કોન્ફિડન્ટ, યુ નો કેવું કે મારી પાસે એક જ છે, રાઈટ? એવી જ રીતે જ્યારે એક સામાન્ય વાત કરવામાં આવે ને તો એમ પૂછવામાં આવે કે આખા વિશ્વમાં કેટલા જીવ છે? તો અનંત જીવ, બરાબર. કેમ કે હું જીવ છું, તમે જીવ છો, તમે જીવ છો, બધા જીવ છે, બરાબર. તો અનંત જીવ છે. આખા વિશ્વમાં મારા જીવ કેટલા છે? તો એક જ છે, કેમ કે હું પોતે જ છું, મારા સિવાય બીજું કોઈ નથી, બરાબર. એવી જ રીતે એક છે ને, આપણે તમે કદાચ મિસ કર્યું હશે પણ એક સામાન્ય વર્ણન આવે છે કે વિશ્વ કોને કહેવાય? તો 6 દ્રવ્યથી બનેલું હોય એને વિશ્વ કહે છે. એટલે આખા યુનિવર્સમાં ધેર આર 6 ટાઈપ ઓફ સબસ્ટન્સીસ. એક જીવ છે, પછી પુદ્ગલ છે, ધર્મ દ્રવ્ય છે, અધર્મ દ્રવ્ય છે, આકાશ છે. ધીસ ઇઝ લાઈક જેવી રીતના પૂછવામાં આવે કે આખા ઇન્ડિયામાં કેટલા ઘર છે. ધીસ ઇઝ અ જનરલાઇઝ ડિસ્ક્રિપ્શન કે આખા વિશ્વમાં કેટલા જીવો છે. નાવ વી આર કમિંગ ટુ મોર પર્સનલાઇઝ ડિસ્ક્રિપ્શન કે સાત તત્વો. તો આખા વિશ્વમાં મારો જીવ કેટલો છે? તો એક જ છે, વિચ ઇઝ મી. મારા જીવને છોડીને બાકી શું છે? તો બાકી ઘણા બધા સબસ્ટન્સીસ છે જેને અજીવ કહેવાય છે. મને છોડીને બાકી બધું અજીવ ઇન્ક્લુડિંગ યોર જીવ ઇઝ અજીવ ફોર મી રાઈટ ફોર મી યુ આર ઓલ્સો અજીવ રાઈટ યુ આર નોટ માય જીવ સો ધીસ ઇઝ માય જીવ લવ મને એમ લખી નાખો માય જીવ અને મને જીવને છોડીને બાકી બધા અજીવ હવે આમાં અલગ અલગ કહેવાની પદ્ધતિઓ પણ છે જેમ આપણે એક પદ્ધતિ જોઈએ બરાબર તો અજીવની અંદર શું આવશે હા બધું એટલે કઈ કઈ વસ્તુઓ આપણે જોયું તો આની પહેલાની ગાથાઓમાં છે આપણે ઘણી બધી વસ્તુઓ જોઈ ને આમાં ભૂલી ગયા આપણે પુદ્ગલ જોયું પછી પુદ્ગલમાં મેઇન ચાર ગુણો સ્પર્શ ગંધ વર્ણ એના પછી 20 અલગ અલગ સબ પ્રોપર્ટીઝ પછી શું જોયું આપણે ધર્મ દ્રવ્ય જોયું જે ગતિ હેતુત્વમાં સપોર્ટ કરે છે અધર્મ દ્રવ્ય જોયું સ્થિતિ હેતુત્વ પછી આકાશ જોયું અને કાળ જોયું કાળમાં બી આપણે કાળાણું જોયું અને વ્યવહાર કાળનું કેલ્ક્યુલેશન કેવી રીતના થાય છે એ જોયું બરાબર આકાશમાં જોયું કે લોકાકાશ છે ને અલોકાકાશ આ બધું આપણે જોયું હવે આ મારા જીવને છોડીને બાકી બધું આ અજીવમાં નાખી દીધું હવે જીવમાં જનરલી આપણે જોયું ને કે સુખી થવા માટે જો આ પર્ટિક્યુલર ઉપાય છે તો બધા અલગ અલગ જીવો જે આ ઉપાય ફોલો કરે છે એ કયા કયા ફોર્મમાં જોવામાં આવે છે તો ત્રણ ફોર્મમાં જોવામાં આવે છે એક બહિરાત્મા છે જે મારા તમારા જેવા લોકો સંસારમાં ભટકે છે જે બહાર જ છે બહિર છે આત્માથી બહાર છે એટલે એને બહિરાત્મા કહેવાય તો આ બહિરાત્મા કેવા છે કે આ શરીરને પોતાનું સ્વરૂપ માને છે આ કપડાં મારા છે અથવા તો હું મેલ છું ફિમેલ છું હું આવો સુંદર દેખાઉં છું મારા આવા સરસ વાળ છે આ મારું ઘર છે આ મારું મંદિર છે આજે બધું મારું મારું કરીને આપણે અટેચમેન્ટ કરી રાખ્યું છે ને તો મારા આત્માને છોડીને આ બહારની બધી વસ્તુઓમાં અટેચમેન્ટ કરીને રાખ્યું છે એટલે આપણે બહિર આત્મા કહેવાય છે હવે જે જીવ આ બધાને પોતાનું અટેચમેન્ટ છોડીને પોતાના આત્મામાં પોતાનું અટેચમેન્ટ કરે છે એને અંતરાત્મા કહેવાય છે દે હેવ પ્રોગ્રેસ્ડ ફર્ધર ફ્રોમ બહિરાત્મા બહિરાત્મા કરતા દે હેવ પ્રોગ્રેસ્ડ એટલે એને અંતરાત્મા કહેવાય છે અને જે જીવ પોતાના આત્મામાં ભગવાનની જેમ 100% લીન થઈ ગયા છે હવે બહાર આવતા જ નથી તો એમને પરમાત્મા કહેવાય છે રાઈટ હવે જેવી રીતના આપણે જોઈએ છે ને કે ઘણા બધા જીવો દેખાય છે વિશ્વમાં આપણા જેવા જીવો છે પછી ગુરુદેવશ્રી જેવા થોડા જ્ઞાની ધર્માત્મા દેખાય છે એમનાથી પણ આગળ પછી જરાક અમુક મુનિરાજો દેખાય છે જે નગ્ન નિગમ હોય છે જંગલમાં રહે છે પોતાનું ધ્યાન કરતા હોય હંમેશા અને એમનાથી પણ આગળ ભગવાન દેખાય છે રાઈટ તો આજે જીવોનું કેટેગરાઇઝેશન જે છે એ કેટેગરાઇઝેશન આ અલગ અલગ ફોર્મમાં કર્યું છે બહિરાત્મા અંતરાત્મા અને પરમાત્મા એ અંતરાત્માની અંદર પણ ત્રણ રીતે કેટેગરાઇઝેશન છે ઉત્તમ અંતરાત્મા મધ્યમ અંતરાત્મા જગન્ય એમાં જે મુનિરાજો છે છઠ્ઠા ગુણસ્થાનથી લઈને ઉપર બધા 12મા સુધી એ બધા ઉત્તમ અંતરાત્મા છે જે અણુવ્રતી જીવો છે જે હજી સમ્યક દર્શનથી આગળ વધ્યા છે પાર્શિયલ વ્રતો લીધા છે તો હજી મુનિરાજ થયા નથી તો પંચમ ગુણસ્થાન વર્તી જે બધા અણુવ્રતી જીવો છે મધ્યમ અંતરાત્મા છે અને જે અવિરત સમ્યક દ્રષ્ટિ છે જે ચોથા ગુણસ્થાનમાં છે સમ્યક દર્શન થઈ ગયું છે પણ હજી આગળ વ્રત લેવાની લાયકાત ઉત્પન્ન નથી થઈ એ બધા જગન્ય અંતરાત્મા છે રાઈટ આટલું આપણે જોઈ લીધું છે એટલે ફટાફટ રિવાઇઝ કર્યું ઓકે તમને જો જોવું હોય તો આમાં એક ચાર્ટ છે પેજ નંબર 62 આવો એક ડાયગ્રામ છે 62મો પાનો 62 ધેર ઇઝ અ ડાયગ્રામ ઓફ ત્રણ પ્રકારના જીવ જો એમાં વચમાં આત્મા લખ્યું છે એક લેફ્ટ સાઈડ પરમાત્મા છે બરાબર પરમાત્માના બે ભેદ દેખાયેલા છે એક છે અર્યંત પરમાત્મા અને એક છે સિદ્ધ પરમાત્મા અર્યંત પરમાત્મા કોણ છે જે સમો શરણમાં હજી મનુષ્યની જેમ બિરાજે છે એમની દિવ્ય ધ્વનિ આદિ કદાચ થાય પણ છે અને સિદ્ધ ભગવાન કોણ છે કે જેમનો શરીર ને આત્મા હંમેશા માટે જુદો થઈ ગયો છે અને ઉપર શુદ્ધ શિલામાં હવે રહ્યો છે. પછી આ રાઈટ હેન્ડ સાઈડ જો બહિરાત્મા દેખાયેલું છે એ આપણા જેવા એક જો મિરર માં વાળ ઓળે છે કે કઈ મેકઅપ મેકઅપ કરે છે જે હોટલ, અને વચમાં અંતરાત્મા દેખાયેલા છે. એ અંતરાત્મામાં લેફ્ટ સાઈડ જો ઉત્તમ અંતરાત્મા મુનિરાજ દેખાયેલા છે, મધ્યમ અંતરાત્મા આવી રીતના કોઈ વ્રતિ શ્રાવક ચટાઈ પર બેસીને સામાયિક આદિ કઈ કરે છે, અને જગન્ય અંતરાત્મા એક ફેમિલીમાં માણસ દેખાયેલા છે, પણ તો પણ હજી સમ્યક દર્શન છે પણ હજી વ્રત ને એના આદિ લીધા નથી એટલે આપણે જેવા જ દેખાય પણ સમ્યક દ્રષ્ટિ. બરાબર, આટલું ક્લિયર થયું? ઓકે, એનાથી આગળ વધીએ. હવે આપણે અજીવ દ્રવ્ય અજીવ તત્વ પણ જોઈ લીધું છે ઓલરેડી. એ અજીવમાં પાંચ ભેદ આપણે જોયા હતા. જો એનો પણ ચાર્ટ છે પેજ 67 67મું પાનું. મળ્યું બધાને? દેટ ઇઝ અ ચાર્ટ. આવો આખો ચાર્ટ છે 67 પેજ 67. જો અજીવ તત્વો પાંચ પ્રકારના દેખાયેલા છે. વચ્ચે સેન્ટરમાં પૂજગલ છે, પછી લેફ્ટ સાઈડ એમાં ધર્મ દ્રવ્ય કાળ દ્રવ્ય, અને રાઈટ સાઈડ અધર્મ દ્રવ્ય અને આકાશ દ્રવ્ય. એમાં ધર્મ અને અધર્મ શું છે બધાને ખ્યાલ છે? જે જીવ અને પૂજગલોને ગતિ કરતા જીવ અને પૂજગલોને એક મીડિયમ ખાલી પ્રોવાઈડ કરે છે. જેવી રીતના કે સ્વિમ કરતી હોય માછલી તો એને વોટર ઇઝ અ મીડિયમ, એવી જ રીતે જીવ અને પૂજગલ જે મોશન કરે છે તો એને ધર્મ દ્રવ્ય એક મીડિયમ છે જે મોશનમાં હેલ્પ કરે છે. અધર્મ દ્રવ્ય શું છે? કે જે મૂવ કરતા જીવ અને પૂજગલ છે એને સ્ટોપ થવામાં એક મીડિયમ છે. બસ એટલું સમજો કે જેવી રીતના કોઈ યાત્રી હોય તડકામાં જતો હોય તો નેચરલી ક્યાંય ઝાડનો છાયો દેખાય તો ત્યાં જઈને બેસી જાય, એવી જ રીતે જીવ અને પૂજગલ મૂવ કરતા હોય તો એને સ્ટોપ થવામાં એક મીડિયમ જે છે એને અધર્મ દ્રવ્ય કહેવાય. આ સાઈડ નીચે કાળ છે. કાળ ઇઝ ટાઈમ, કાળ ઇઝ ટાઈમ, પણ દેર આર ટુ ટાઈપ્સ ઓફ કાળ. વન ઇઝ નિશ્ચય કાળ, જે એકચ્યુઅલ કાળ પરમાણુ છે. જેવી રીતના આપણે પૂજગલના પરમાણુ હોય ને એવી રીતના ટાઈમના પરમાણુ હોય જે આપણને દેખાતા નથી પણ એ બધે જ છે. અને એ પરમાણુનું જે ચેન્જ જે પરિણમન થાય છે એ એક સમયમાં થાય છે. ધેટ ટાઈમ યુનિટ ઇઝ કોલ્ડ વન સમય. એ વન સમયથી પછી આગળ એક સેકન્ડ કેલ્ક્યુલેટ થાય છે. હાઉ ડઝ વન સેકન્ડ કમ અધરવાઇઝ? ઇટ કમ્સ ફ્રોમ વન સમય એના ટ્રાન્ઝિશન પર. પછી વન સેકન્ડથી વન આવર ને બધા યુનિટ્સ કેલ્ક્યુલેટ થાય છે. ધેટ કેલ્ક્યુલેટેડ યુનિટ ઓફ ટાઈમ ઇઝ કોલ્ડ વ્યવહાર કાળ. હવે આ સાઈડ આવો, આકાશમાં બે, આકાશ એક જ છે પણ એના બે પોર્શન છે. એક લોકાકાશ કહેવાય છે જે યુનિવર્સની અંદર છે, અને બીજું અલોકાકાશ કહેવાય છે જે યુનિવર્સની બહાર છે. બરાબર, આટલું આપણે જોઈ લીધું હતું ઓલરેડી, આટલું આપણું થઈ ગયું છે. હવે આપણે આગળ વધીએ. હવે આપણે આશ્રવ તત્વ જોઈએ છે. હવે આપણે અહીંયા આવ્યા છીએ, આશ્રવ તત્વની વાત ચાલે છે. ફરીથી આખા થર્ડ ડાલનું ઓર્ગેનાઇઝેશન શું છે? કે સમ્યક દર્શનની વાત ચાલે છે. એમાં નિશ્ચય ને વ્યવહારથી સમ્યક દર્શનનું સ્વરૂપ બતાવે છે. નિશ્ચય એક ગાથામાં બતાવી દીધું. હવે વ્યવહારથી આ જીવ ને બધાનું સ્વરૂપ એટલા માટે દેખાડે છે કે યુ ઇવેન્ચ્યુઅલી કમ બેક ટુ નિશ્ચય, કે હવે આનાથી હટીને મારે મારા આત્મામાં લીન થવાનું છે. એના માટે જઈને પહેલા આખા યુનિવર્સમાં કયા કયા સબસ્ટન્સીસ છે અને કયા કયા ફોર્મમાં હોય છે એ દેખાડી દીધું. હવે આ પાંચ વસ્તુ શું છે? કોઈ મને કહે છે આશ્રવ બન સંવર વિશ્રામ મોક્ષ, આ છે શું? કોઈને ખ્યાલ છે? કેમ કે જો મેં જીવ માય જીવ કન્સિડર કર્યો અને માય જીવને છોડીને બાકી બધા સબસ્ટન્સ તો અજીવમાં લઈ લીધે તો હવે બચ્યું શું યુનિવર્સમાં? આ બાકીના પાંચ કાઉન્ટ કરવા માટે બચ્યું શું? બધું તો કાઉન્ટ કરી લીધું ને. બોલો, કોઈને ખ્યાલ છે આશ્રવ બંધ સંવર નિશ્રમ મોક્ષ છે શું? મારા જીવના જ ભાવો છે આ બધા. હવે આ મારા સિવાયના બાકી બધા સબસ્ટન્સ તો અજીવમાં નાખી દીધા ને, પણ પ્રોબ્લેમ ક્યાં છે? પ્રોબ્લેમ મારા ભાવોમાં છે. દુઃખ તો મને ફીલ થાય છે ને, દુઃખ અને સુખ બે મને ફીલ થાય છે. તો એ જે ફિલિંગના જે ભાવો છે એના આ પાંચ કેટેગરીઝ બનાવી છે. તો એ પાંચ કેટેગરીનો શું મતલબ છે એ આપણે હવે એક એક ડિટેલમાં જોશું. આટલું ક્લિયર છે? આગળ વધીએ. હા, હવે ફરીથી આપણે જે શરૂઆતમાં શું જોયું હતું, દ્રવ્ય ગુણ પર્યાય જોયા બરાબર. એ પર્યાયની અંદર આપણે સમ્યક દર્શનની અંદર આવ્યા. એ સમ્યક દર્શનને બે રીતે સમજાવ્યું, નિશ્ચય સમ્યક દર્શન ને વ્યવહાર સમ્યક દર્શન. હવે વ્યવહાર સમ્યક દર્શનને સમજવા માટે વી ટુક અ સ્ટેપ બેક, અને પહેલા આપણે જીવ દ્રવ્ય, અજીવ દ્રવ્ય અથવા તો અજીવ તત્વ એ બધામાં આપણે ગયા, રાઈટ? નાવ વી આર કમિંગ બેક ટુ જીવની વિકારી પર્યાયો. ફરી જો જીવ દ્રવ્ય બરાબર, એના ગુણો અને એની પર્યાય. હવે અહીંયા આપણે આશ્રવ બંધ સંવરની જે મોક્ષ જોઈએ છે જીવની પર્યાયો છે બરાબર. એમાં આપણે અત્યારના આશ્રવ જોઈએ છે. બોલો, એની એની વન ઇઝ અ લેંગ્વેજ એક્સપર્ટ હિયર. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ આશ્રવ શબ્દ? આશ્રવ શબ્દનો મીનિંગ શું છે? આવવું, વેરી ગુડ. આશ્રવ એટલે આવવું. તો શેનું આવવું? ઓકે, દેર આર ટુ ટાઈપ ઓફ આશ્રવ. વન ઇઝ કોલ્ડ ભાવ આશ્રવ એન્ડ વન ઇઝ કોલ્ડ દ્રવ્ય આશ્રવ. વોટ ઇઝ દ્રવ્ય આશ્રવ? કે કર્મોનું આવવું. કર્મ શું છે તો ખ્યાલ છે ને બધાને? કર્મોનું આવવું. હવે ભાવ આશ્રવ શું છે? આના કારણે ભાવ નથી કરતો, ભાવોના કારણે કર્મ આવે. તો કયા ભાવો છે? નિત્યાત્વ, રાગ અને દ્વેષ. મિથ્યાત્વ, રાગ અને દ્વેષ આદિ ભાવોનું થવું દેટ ઇઝ કોલ્ડ ભાવ આશ્રવ. અને એને કારણે કર્મોનું આવવું દેટ ઇઝ કોલ્ડ દ્રવ્ય આશ્રવ. વી વિલ ટેક એન એક્ઝામ્પલ ટુ અન્ડરસ્ટેન્ડ. સપોઝ આઈ એમ ગિવિંગ યુ અ સિચ્યુએશન અને યુ ટેલ મી વોટ ઓલ ઇઝ રોંગ બરાબર. સિચ્યુએશન ઇઝ કે એક મધર છે, એ મધરનો સન ઇઝ ઇન 10th સ્ટાન્ડર્ડ. તો મધર ઇઝ થિંકિંગ માય સન ઇઝ ઇન 10th સ્ટાન્ડર્ડ, એટલે હું એને કંઈક કહું, આઈ હોપ કે હું એને કંઈક સમજાવું કે ભાઈ તું ભણવા બેસ તો તારું કંઈ કલ્યાણ થશે, આઈપીએલ જોવાથી કાંઈ ફાયદો નહીં થાય બરાબર. પણ હી ઇઝ સો ઇન્વોલ્ડ ઇન આઈપીએલ કે આઈપીએલમાં જ જોયા કરે છે, એટલે મમ્મીના કહેવા છતાં છોકરો ભણતો નથી. હવે એટલે મમ્મીને શું થાય છે? મમ્મીને દુઃખ થાય છે. મમ્મીને દુઃખ થાય ને, ભાઈ મારા કેવા છતાં છોકરો ભણતો નથી, એનું શું થશે ભગવાન જાણે બરાબર. સો ધીસ ઇઝ ધ કેસ, ધીસ ઇઝ ધ સિનારિયો. મમ્મીને દુઃખ થાય છે, એ દુઃખને આપણે એનાલાઇઝ કરવાનું છે કે વોટ ઇઝ ધ રીઝન ફોર ધેટ દુઃખ. સો ઇન ધીસ સિચ્યુએશન વોટ ઓલ થિંગ્સ વેન્ટ રોંગ ફોર મમ્મી ફોર હર ટુ ફીલ દુઃખ. બોલો, હુ વોન્ટ્સ ટુ સ્ટાર્ટ પ્લીઝ? વેરી ગુડ. ફર્સ્ટ ઓફ ઓલ એણે એના સનને પોતાનું માન્યું. આ કઈ કોની ભૂલ થઈ? મમ્મીની. યસ, પણ કઈ ટાઈપની ભૂલ થઈ?
જીવ.
ના ના, ઇઝ મિથ્યાત્વની ભૂલ. એટલે જીવ એની પોતાની માન્યતાની ભૂલ છે. કે મમ્મીનો જીવ અલગ છે, છોકરાનો જીવ અલગ છે. એ બે જીવ અલગ હોવા છતાં આ મારો છે ને મારા પ્રમાણે ચાલવું જોઈએ એવું માનવું એ મમ્મીની પહેલા તો મિથ્યાત્વની ભૂલ છે. ઓકે, આગળ. વેરી ગુડ. છોકરા પ્રત્યે રાગ છે. રાગ છે એટલે શું? કે મારો છોકરો છે એટલે એ ભણીને આગળ થાય, આગળ વધે, મોટો થાય તો દેટ વિલ બી ગુડ. એને જે એના પ્રત્યે લાગણી છે મમ્મીને, એ લાગણી ને અકોર્ડિંગલી છોકરો ચાલતો નથી એટલે એને દુઃખ થાય છે. એટલે મમ્મીને એના પ્રત્યે રાગ હોવો એ પણ એક ભૂલનું કારણ છે. અને લાસ્ટ વન, થર્ડ, દ્વેષ આમાં આવતો નથી. કેમ કે દ્વેષનો સાંભળતો નથી. યસ, પણ દ્વેષ એટલે કે મમ્મી એના પર ગુસ્સો કરે, કેમ નથી સાંભળતો મારો, નીકળી જા ઘરમાંથી, આમ ત્યારે એ દ્વેષ આવે છે. બરાબર, કોઈ ગુસ્સો કરે, દ્વેષ ઇઝ એંગર, કંઈક ફાઇટ, એને ગુસ્સાનો ભાવ આવો. રાગ ઇઝ લાઇકિંગનો ભાવ આવો. બરાબર, આમાં થર્ડ મિસ્ટેક એ થાય છે કે મમ્મીએ એક એક્સપેક્ટેશન બાંધી છે. જો બે ટાઈપની માન્યતા છે, એટલે માન્યતા છે કે આ જીવ અલગ છે, હું અલગ છું, એવી માન્યતા હોવી જોઈએ. એના બદલે આ મારો છોકરો છે એ માને છે, એ તો પહેલી ભૂલ થઈ. બરાબર, સેકન્ડ ભૂલ ત્યાં થાય છે કે જો એ ભણીને આગળ વધશે તો મોટો થશે, વધારે પૈસા કમાશે તો સુખી થશે, ત્યાં પણ મમ્મીની માન્યતામાં એક ભૂલ આવે છે. અને પછી રાગ કરે છે. ત્રણ ટાઈપની ભૂલ. બરાબર, હવે આપણે વાત ક્યાં આવી હતી? અહીંયા આશ્રવ. બરાબર, તો મમ્મીએ જે આ બધી માન્યતાઓ કરી છે કે મારો છોકરો છે આગળ વધીને સુખી થાય, અને જે રાગના પરિણામ કરે છે, મમ્મીને આવા ભાવો થવા એ ભાવ આશ્રવ છે. અને આવા ભાવોને કારણે મમ્મીને કર્મ બંધાય છે એ દ્રવ્ય આશ્રવ છે. આટલું સમજાય છે? બેઝિક વસ્તુ, બેઝિક વસ્તુ સમજાય છે? ફરીથી આને ઓલા નિશ્ચય સમ્યક દર્શન સાથે કમ્પેર કરીએ તો કરવાનું શું હતું મમ્મીએ? મમ્મીએ કરવાનું શું હતું? વેરી ગુડ. મમ્મીએ નિશ્ચયથી તો પોતાના આત્મામાં લીન થઈ જવાનું હતું, ખતમ. કે ભાઈ ભણે ન ભણે એના ઉપર છે, એ જીવ સ્વતંત્ર, એને જે થવાનું હશે થશે, હું તો મારા સુખમાં શાંતિથી જઈશ. પણ એમ ડાયરેક્ટ પરમાત્મા થવાતું નથી. બરાબર ને? એટલે અંતરાત્મા થવાય છે. તો અંતરાત્મા એટલે શું? કે મમ્મી એક તો માને કે ભાઈ હું જીવ અલગ, આ જીવ અલગ, મારા જે પરિણામ થાય છે એ મારા રાગ દ્વેષના પરિણામ છે, અને એના જે અત્યારના ટીવી જોવાના પરિણામ છે એના પરિણામ છે. બરાબર, આ મારા રાગ દ્વેષના પરિણામથી જ હું દુઃખી છું, અને એ એવું માનતો નથી, એની ભૂલ મારે છે. બરાબર, તો હું મારા આ રાગ દ્વેષના પરિણામ છોડીને મારા આત્મામાં લીન થાવ, અને મને જે શાંતિ મળશે એ જ સુખ છે, આવું માનવું એ સમ્યક દર્શન છે. પણ મમ્મી એવું માનતી નથી અને છોકરાની પાછળ પડેલી છે. બરાબર, એટલે એ દુઃખી થાય છે. આ દુઃખ થવાનું મૂળ કારણ મિથ્યા દર્શન અને રાગ દ્વેષના પરિણામ છે. આપણે ઓલા ખબર છે, અમે અહીંયા ગુણ જનરલાઇઝ કર્યા, કેમ કે આપણે અત્યારે જંગલ પર્યાય જોઈએ છે. પણ આ પર્યાયમાં મિથ્યાત્વ કયા ગુણની પર્યાય છે? આ મિથ્યાત્વ એ કયા ગુણની પર્યાય છે? મિથ્યાત્વ એટલે મિથ્યા દર્શન. મિથ્યા દર્શન એ શ્રદ્ધા ગુણની પર્યાય છે. અને રાગ દ્વેષ કયા ગુણની પર્યાય છે? દર્શન તો આવી ગયું એટલે શ્રદ્ધા આવી ગયું, દર્શન ગુણની નથી, આ ચારિત્ર ગુણની પર્યાય છે. મમ્મીને પોતાના શાંતિના અનુભવમાં લીન થવાનું હતું, એની બદલે દીકરાના રાગમાં લીન થઈ છે ને, એટલે ચારિત્ર ગુણની પર્યાય છે. અને આ બે રોંગ પર્યાય છે. રોંગ પર્યાય એટલે ભાવ આશ્રવ ઇઝ ઇક્વલ ટુ દુઃખ. સમજાય છે આટલું? અને આના ફ્રૂટ માં આના ફળ માં કર્મ નું બંધાવવું, કર્મ બંધાય એને કહેવાય દ્રવ્ય આશ્રવ. દ્રવ્ય આશ્રવ ઇઝ ઇક્વલ ટુ ફ્યુચર ટુ, ફ્યુચર ટુ એકચ્યુઅલી ટુ કે નથી, આ તો ખાલી કહેવા માટે. કેમ કે ફ્યુચર માં એ એવા સર્કમસ્ટાન્સીસ ક્રિએટ કરશે જ્યારે જીવ ફરીથી દુઃખી થશે. આટલું સમજાય છે? આટલું ક્લિયર? હવે હું આગળ વધીશ. આપણે પાંચ વસ્તુ જોઈ હતી ને, જેને ઇરેઝ આશ્રવ, હવે આપણે જોઈએ છે બંધ. બંધ માં પણ બે પ્રકાર, કયા બે છે બોલો? ખ્યાલ છે કયા બે છે? ભાવ બંધ અને દ્રવ્ય બંધ. જે મમ્મીએ મોહ રાગ દ્વેષના પરિણામ કર્યા હતા એ પરિણામોમાં જ રોકાયેલા રહેવું, એ પરિણામોમાં જ રોકાયેલા રહેવું, દેટ ઇઝ કોલ્ડ ભાવ બંધ. બરાબર છે? આશ્રવમાં કન્ટિન્યુડ રોકાયેલા રહેવું, દેટ ઇઝ કોલ્ડ ભાવ બંધ. અથવા તો જ્યારે સાત તત્વોમાં પછી આગળ આપણે કરીએ છીએ વધારે ડિટેલમાં, જ્યારે પુણ્ય અને પાપના ભાવોમાં ભેદ પાડીને પુણ્યના ભાવને સારા માનવા, પાપને ખરાબ માનવા, એ બંધ કહેવાય છે. બરાબર? અચ્છા, હવે એ બંધને કારણે જે કર્મ આવેલા હતા એ કર્મનું જીવ સાથે બંધાવવું, જીવ સાથે બંધાવવું, દેટ ઇઝ કોલ્ડ દ્રવ્ય બંધ. સમજાય છે? આશ્રવમાં એટલે વિકારોમાં રોકાયેલા રહેવું. See, it is very important that we understand the difference between the two. Asrav ne ban. Be su je, be ma farak su je. Be ma alag su je. Je asrav je moh rag dvesh na parinam thava, e asrav je. Ane ema je rokayela revu, e band je. Jare dev ni apne sat tatva ni bhulo pan joyi thi ne, khyal je? સાત તત્વની જીવની શું ભૂલો થાય છે આપણે જોયું, એમાં શું જોયું હતું કે મોહ રાગ દ્વેષ આદિ ભાવો છે એને જ સુખરૂપ માનવા, એ આશ્રવ તત્વની ભૂલ છે. બરાબર? અને બંધ તત્વની ભૂલ શું છે? કે આ જે રોકાયેલા રહે છે તો જીવ એમાં બાયફર્કેશન કરે છે કે મારે પુણ્ય ભાવોમાં રોકાયેલા રહેવું છે અને પાપમાં રોકાવવું નથી. કેમ પુણ્યમાં રોકાવું છે? કે સારા કર્મ બંધાશે તો મને બધું સારું સારું મળે. આવી માન્યતા એ બંધ તત્વની ભૂલ છે. એ જે પુણ્ય પાપમાં બે ભેદ પાડીને એકમાં રોકાયેલા રહે છે, પણ ઇન જનરલ એનું સ્વરૂપ શું છે કે આશ્રવ ભાવોમાં રોકાયેલા રહેવું એ બંધ તત્વની. જો આની અંદર એક એક્ઝામ્પલ આપ્યું છે, આમાં પિક્ચર બહુ બરાબર નથી પણ આપણે અહીંયા જોઈએ. જેવી રીતના સપોઝ અહીંયા એક નાવ નું એક્ઝામ્પલ છે. અંદર કૂકમાં એક પર્સન છે, એ પર્સન નાવમાં બેઠો છે ને નદીમાં જાય. બરાબર? તો એને નાવમાં એક કાણું પડે છે, તો કાણું પડે તો શું થાય? પાણી અંદર આવી જાય, રાઈટ? પાણી અંદર આવી જાય. આ પાણીનું અંદર આવવું, દેટ ઇઝ કોલ્ડ આશ્રવ. અને અંદર આવવાથી એમાં ભરાવવું, દેટ ઇઝ બંધ. કર્મનું આવવું એ આશ્રવ છે અને જીવ સાથે બંધાવવું એ બંધ. પાણીનું આવવું એ આશ્રવ છે અને નાવમાં ભરાવવું એ બંધ. જીવ નું રાગ દ્વેષ મિથ્યાત્વ આદિ ભાવો નું થવું એ ભાવ આશ્રવ છે, અને એમાં જ રોકાયેલા રહેવું એ ભાવ બનવું છે. આટલું ક્લિયર છે? હવે આનાથી છૂટવું હોય તો શું કરવું પડે? આ નામ ને પાણી થી બચાવી હોય તો શું કરવું પડે? પહેલા પાણી કાઢવું કે પહેલા કાણું બંધ કરવું કે પહેલા પહેલા શું કરવું? પહેલા કાણું બંધ કરવું. સપોઝ આ કાણું બંધ કરી દીધું, હવે જે ભરાયેલું પાણી છે બહાર કાઢવું પડશે ને. આ ભરાયેલું પાણી બહાર કાઢવું અને પછી પાણી આખું ખાલી થઈ જશે, બરાબર. એવી જ રીતે નાવ ને બંધ કરવું એ શું છે? સંવર છે. સંવર આજે રાગ દ્વેષ આદિ ભાવોનું રોકવું, દેટ ઇઝ સંવર. પહેલાના જે કર્મ બંધાયેલા છે એને કાઢી નાખવા, એ છે નિર્જરા. પહેલાના કર્મ ભરાયેલા છે એને કાઢી નાખવા, દેટ ઇઝ કોલ્ડ નિર્જરા. અને કર્મ પૂરા ખાલી થઈ જવા, દેટ ઇઝ કોલ્ડ મોક્ષ. આવી રીતના સાત તત્વોમાં બે તત્વ તો દ્રવ્ય છે, જીવ અને અજીવ. એ તો એકચ્યુઅલી સબસ્ટન્સ છે, પણ બાકીના પાંચ જે છે એ જીવના એટલે કે મારા જ ભાવોનું આખું વર્ણન છે. ફરીથી મમ્મીએ શું કરવાનું છે? હવે મમ્મી જે છોકરા ઉપર મિથ્યાત્વ અને રાગ કરતી હતી અને એમાં જ રોકાયેલી રહેતી હતી, તો એને સૌથી પહેલા તો એ રાગ દ્વેષના ભાવ રોકવાનો, એ મિથ્યાત્વ રાગ દ્વેષના ભાવ રોકવાનો. ભાઈ હું સ્વતંત્ર, એ છોકરો સ્વતંત્ર, આમે મારું સાંભળતો નથી કે હું શું કામ દુઃખી થશે, કરશે એની જાતે. આવા વિચાર કરવા એ સંબંધ, આવા જ વિચાર કર્યા રાખવા વધારે ને વધારે, જેનાથી શુદ્ધિની વૃદ્ધિ થાય, દેટ ઇઝ કોલ્ડ મોક્ષ. અને મોક્ષ એટલે પૂર્ણ રીતે જીવ પોતામાં લીન થઈ જાય. અહીંયા ખરાબ એક્ઝામ્પલ છે મમ્મી નું અને છોકરો, આપણે એમાં નહીં જઈએ, બરાબર. સંવર નિર્જરા ને મોક્ષ. આવી રીતના આ સાત તત્વનું વર્ણન શું કામ સમજાવે છે? આપણું ઓબ્જેક્ટિવ શું હતું સમજાવવાનું? હા, પાછું નિશ્ચય સુધી લઈ આવવું છે. નિશ્ચયમાં શું કીધું હતું કે નિશ્ચય સમ્યક દર્શન શું છે? પર દ્રવ્યથી ભિન્ન પોતાના આત્માની શ્રદ્ધા કરવી. હું આ પર દ્રવ્યથી ભિન્ન છું, એવી રીતના મમ્મીને શ્રદ્ધા કરાવી ને આપણે, કે ભાઈ મમ્મી ભિન્ન છે અને છોકરો ભિન્ન છે, એવી શ્રદ્ધા કરાવવી, એ નિશ્ચય સમ્યક દર્શનનું કામ હતું. પણ એ સમજાવવા માટે જઈને પહેલા આખો પૂરો પ્રોસેસ સમજાવી દીધો કે કેવા જીવ છે, કેવી રીતના અજીવમાં પોતાપણું માને છે, કેવી રીતના આશ્રવ બંધ આદિ ભાવો કરે છે અને કેવી રીતના એનાથી છૂટી શકીએ છે. સમજાય છે? અત્યારે આપણે તો આશ્રવ બંધમાં જ લટક્યા કરીએ છીએ. આપણે અહીંયાથી સંવર પહેલા તો કરવું છે, પણ એ કરવા માટે જઈને એક આખું ડિસ્ક્રિપ્શન સમજાવી દીધું. સમજાય છે? અહીંયાથી સપોઝ દિલ્હી જવું હોય ટ્રેનમાં, હા, તો જવાનું તો કઈ ડાયરેક્શનમાં છે? નોર્થમાં. પણ પહેલા ક્યાં જવું પડશે? પહેલા બોમ્બે સેન્ટ્રલ જવું પડશે ને, તો પહેલા સાઉથમાં જવું પડશે. તો જવું છે નોર્થમાં, પણ નોર્થમાં ચાલવા માંડીએ તો ક્યારે પહોંચશે? ક્યારે નહીં પહોંચી શકીએ. એટલે પહેલા તો આખી સિચ્યુએશન સામેવાળો કોઈ નોલેજેબલ પર્સન એ મને સમજાવતો કે ભાઈ તો અહીંયાથી પહેલા બોમ્બે સેન્ટ્રલ જા, ત્યાંથી ટિકિટ કઢાવ, ત્યાંથી ટ્રેનમાં બેસ અને ત્યાંથી દિલ્હી જા. એનો મતલબ પહોંચી ગયો દિલ્હી? પહોંચ્યા નથી, પણ આખું વિઝન મારા માઇન્ડમાં ક્લિયર થઈ ગયું, અને વિઝન ક્લિયર થઈ ગયું એટલે નાવ આઈ વિલ ફોલો ધ પ્રોસેસ. સિમિલરલી આ આખું ડિસ્ક્રિપ્શન એના માટે છે કે આપણું વિઝન ક્લિયર થઈ જાય કે કેવી રીતના જીવ સંસારમાંથી મોક્ષે જાય છે. અને ક્લિયર થઈ ગયું એટલે હવે મારે નેક્સ્ટ સ્ટેપ શું છે? પહેલા બોમ્બે સેન્ટ્રલ જવાનું છે ને. એવી રીતના અહીંયા નેક્સ્ટ સ્ટેપ મારું શું છે કે ઓલા જે મિથ્યાત્વ ભાવ દેખાયેલા હતા સૌથી પહેલા તો એ છોડવાના છે, બરાબર. એની ચર્ચા આપણે હજી ડિટેલમાં નેક્સ્ટ ટાઈમ કરશું. હમણાં કદાચ બે પાંચ મિનિટ છે, કોઈને કોઈ ક્વેશ્ચન છે? નો ક્વેશ્ચન તો આપણે જીનવાણી સ્તુતિ કરીએ છીએ. હે જીનવાણી ભારતી તોહી જપો દિન રે, જો તેરી શરણામ રહે સો પાવે સુખ છે, जिन वाणी के ज्ञान से सूझे लो कालो सो वाणी मस्तक नमो सदा देत मुंडो बोलो जिन